પ્રારંભિક સંગીત અને ઉદ્ઘોષણા. પ્રારંભિક સંગીત અને ઉદ્ઘોષણા એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનોગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને જ્ઞાનોગોષ્ઠીમાં સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની વાત કરવાના છીએ જેમનું નામ પડતા જ ખબર છે પેલું સાહસ, યુદ્ધ, બુલ ફાઇટિંગ એવી બધી છબીઓ મનમાં આવે, પણ એમની કલમમાં એટલી જ ઊંડી સંવેદના હતી અને શબ્દોની કરકસર. અર્નેસ્ટ હેમિંગવે.
હા, બિલકુલ. હેમિંગવે એટલે એકદમ વિરોધાભાસી વ્યક્તિત્વ. એક તરફ એમની પેલી જગજાહેર મજબૂત છબી અને બીજી બાજુ એમની કળા માટે જોઈતી અતિશય સંવેદનશીલતા. 20મી સદીના અમેરિકન સાહિત્ય પર એમનો પ્રભાવ એટલો બધો છે કે વાત ન પૂછો.
એમની શૈલીએ તો જાણે ક્રાંતિ જ લાવી દીધી અને લોસ્ટ જનરેશનના અવાજ બન્યા.
ચોક્કસ, આજે પણ એમના પછી લખાયેલા ગદ્ય પર એમની છાપ દેખાયા વગર રહેતી નથી.
તો આજે આપણે આ જ વાતને સમજવાનો પ્રયાસ કરીશું. હેમિંગવેના જીવનના એવા કયા અનુભવો હતા, એમની કળાના કયા પાસા હતા જેણે એમને આવા લેખક બનાવ્યા, એમની પેલી પ્રખ્યાત આઈસબર્ગ થિયરી શું છે,
અને પેલો હેમિંગવે કોડ એ પણ સમજવું જરૂરી છે.
હા, અને એ બધું એમના સાહિત્યમાં કઈ રીતે દેખાય છે, અને સૌથી અગત્યનું, આજે પણ હેમિંગવે કેમ વાંચવા જોઈએ.
આ બધું સમજવા માટે મને લાગે છે કે આપણે એ સમયમાં જવું પડશે જેમાં હેમિંગવેનો જન્મ અને ઉછેર થયો. 20મી સદીની શરૂઆતનું અમેરિકા.
કેવો હતો એ સમય?
એકદમ બદલાવનો સમય હતો. એટલે એક તરફ જૂના વિક્ટોરિયન મૂલ્યો હજી હતા, પણ બીજી તરફ ટેકનોલોજી જેમ કે ઓટોમોબાઈલ્સ, સિનેમા, આ બધું આવી રહ્યું હતું. સમાજ બદલાઈ રહ્યો હતો.
અને આ બધા પર સૌથી મોટો પડછાયો પડ્યો પ્રથમ વિશ્વયુદ્ધનો, ખરું ને?
બરાબર. એ યુદ્ધે તો જાણે આખી પેઢીના વિચારોને જડમૂળથી હલાવી નાખ્યા. પેલી પ્રગતિ અને સભ્યતાની વાતો બધી પોકળ લાગવા માંડી,
અને એમાંથી જ જન્મી લોસ્ટ જનરેશન, યુદ્ધથી ભાંગી ગયેલા દિશાહીન યુવાનો જેમનો જૂના આદર્શો પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. ગોટ્રુડ સ્ટેઇનનો શબ્દ.
હા, અને હેમિંગવે એના સૌથી મોટા પ્રવક્તા બન્યા. આ પેઢીના ઘણા કલાકારો અને લેખકો માટે ખબર છે, 1920ના દાયકાનું પેરિસ એક આશ્રયસ્થાન જેવું બની ગયું.
હેમિંગવે પણ ત્યાં જ ગયા હતા પોતાની પહેલી પત્ની હેડલી સાથે.
જી, અને પેરિસ ત્યારે શું કહેવાય, ફિટ્ઝગેરાલ્ડ, એઝરા પાઉન્ડ, જેમ્સ જોઇસ, પિકાસો, આવા બધા દિગ્ગજોથી ધમધમતું હતું. આ માહોલ અને ખાસ કરીને ગર્ટ્રુડ સ્ટેઇન અને એઝરા પાઉન્ડ જેવા માર્ગદર્શકોએ હેમિંગવેની લેખન શૈલી ઘડવામાં મોટો ભાગ ભજવ્યો.
પણ એમની શૈલીના મૂળ તો કદાચ પેરિસ પહેલા જ નંખાઈ ચૂક્યા હતા. ઓક પાર્ક, ઇલિનોઇઝમાં એમનો જન્મ. પિતા ડોક્ટર, પ્રકૃતિ પ્રેમી, માતા સંગીત અને કળાના શોખીન. આ વિરોધાભાસની શું અસર રહી હશે?
ઘણી ઊંડી અસર. પિતા પાસેથી પેલું શિકાર, માછીમારી, પ્રકૃતિનો પ્રેમ મળ્યો જે એમની કૃતિઓમાં સતત દેખાય છે. અને માતાએ કળા અને સંગીતમાં રસ ખેડવ્યો. એક ઓછી જાણીતી વાત એવી છે કે બાળપણમાં એમના માતા એમને અને એમની બહેનને સરખા કપડાં પહેરાવતા, ક્યારેક છોકરીઓના કપડાં પણ.
ઓહ,
કેટલાક વિવેચકો માને છે કે આ અનુભવની અસર કદાચ પાછળથી એમના મનમાં પેલી મર્દાનગી, મેસ્ક્યુલિનિટી પરના ભાર અને લિંગ ઓળખ અંગેના જટિલ વિચારો પર પડી હશે.
રસપ્રદ વાત છે. અને પછી પેલું કોલેજ છોડીને કેન્સસ સિટી સ્ટાર અખબારમાં રિપોર્ટર તરીકે જોડાવો, એ અનુભવ કેટલો મહત્વનો.
કદાચ પાયાનો કહી શકાય. એ અખબારની એક સ્ટાઇલ ગાઈડ હતી, ખબર છે?
હા, સાંભળી છે.
ટૂંકા વાક્યો વાપરો, પહેલો ફકરો ટૂંકો રાખો, જોશભરી ભાષા વાપરો, નકારાત્મકને બદલે હકારાત્મક બનો, આવા નિયમો હતા.
એટલે સ્પષ્ટ, સચોટ અને મુદ્દાસર લખાણ પર ભાર.
બસ એ જ. આ નિયમોએ એમના મનમાં એ શૈલીનો પાયો નાખ્યો જે પાછળથી એમની ઓળખ બની, બિનજરૂરી શબ્દો ટાળવા.
અને પછી આવ્યો પ્રથમ વિશ્વયુદ્ધનો સીધો અનુભવ. ઇટાલીમાં રેડ ક્રોસ એમ્બ્યુલન્સ ડ્રાઈવર, ત્યાં ગંભીર રીતે ઘાયલ થયા. આ અનુભવે એમને કઈ રીતે બદલ્યા?
શારીરિક અને માનસિક બંને રીતે બહુ જ ઊંડી અસર થઈ. પગમાં બહુ ગંભીર ઈજા થઈ, સેંકડો ટુકડા વાગ્યા હતા, પણ એનાથી એ વધારે ઘેરો ઘા મન પર પડ્યો હતો.
યુદ્ધની ભયાનકતા,
હા, મૃત્યુનો સાક્ષાત્કાર, અને પેલી બધી વાતો જે યુવાનોને કહેવાતી હતી કે દેશ માટે મરવું ગૌરવની વાત છે, એ બધું કેટલું પોકળ છે એ સમજાયું. આ બધાએ એમને અંદરથી તોડી નાખ્યા.
પીટીએસડી જેવું કહી શકાય?
ચોક્કસ. આજે આપણે જેને પીટીએસડી કહીએ છીએ તેના ઘણા લક્ષણો એમનામાં દેખાતા હતા. અને આ આઘાત, આ ટ્રોમા એમની મોટાભાગની કૃતિઓના કેન્દ્રમાં રહ્યો છે.
અને ત્યાં જ પેલો નર્સ એગ્નેસ વોન કુરોવસ્કી સાથેનો પ્રેમ, અને પછી એનો અસ્વીકાર, એ પણ અ ફેરવેલ ટુ આર્મ્સ માટે પ્રેરણા બન્યો ને?
બરાબર. પ્રેમ અને યુદ્ધ, આ બંને અનુભવોએ એમને એક નવી જ દિશા આપી. એમણે જોયું કે મોટા મોટા આદર્શો જેમ કે સન્માન, ગૌરવ, બલિદાન, આ બધા શબ્દો યુદ્ધની વાસ્તવિકતા સામે સાવ અર્થહીન છે.
તો સાચું શું હતું એમના માટે?
ફક્ત નક્કર અનુભવો, શારીરિક સંવેદનાઓ, પ્રેમ, ભય, પીડા, બસ આ જ. અને આ જ સમજ એમની લેખન શૈલી અને ફલસૂફીનો આધાર બની.
આ સમજમાંથી જ પેલી આઈસબર્ગ થિયરી આવી હશે.
હા, મોટે ભાગે. પેલી કેન્સાસ સિટી સ્ટારવાળી શિસ્ત અને યુદ્ધના અનુભવે એમને શીખવ્યું કે ઓછું કહીને વધુ અસર કેમ ઊભી કરવી. આઈસબર્ગ થિયરી એટલે હિમશીલાનો સિદ્ધાંત.
એટલે
હેમિંગવે માનતા કે વાર્તા હિમશીલા જેવી હોવી જોઈએ. ફક્ત ઉપરનો નાનો ભાગ, માનો કે આઠમો ભાગ, પાણીની ઉપર દેખાય. બાકીનો મોટો ભાગ, જે સાતમો ભાગ છે, જેમાં સાચો અર્થ, ભાવનાઓ, વણકયું સત્ય, એ બધું પાણીની નીચે છુપાયેલું રહે.
અને લેખકનું કામ ખાલી ઉપરનો ભાગ બતાવવાનો.
જી, ઊંડાણ વાચકે જાતે અનુભવવાનું. જે નથી કહેવાયું એ કહેવાયેલા કરતાં વધુ મહત્વનું છે.
એટલે સંવાદોમાં જે ખાલી જગ્યાઓ હોય, વર્ણનમાં જે વિગતો ટાળી હોય,
બરાબર, એ બધું વાચકના મનમાં એક ખાલીપો ઊભો કરે, જેને વાચક પોતાના અનુભવો અને સમજથી ભરે. આઘાત, નુકસાન, ડર જેવી જટિલ ભાવનાઓ માટે આ બહુ અસરકારક રીત છે. શબ્દોની આ કરકસર, આ સંયમ, એ જ હેમિંગવેની તાકાત હતી. જાણે ગદ્યમાંથી બધો વધારાનો મેદ કાઢી નાખ્યો હોય.
અને આ શૈલી સાથે જોડાયેલો છે એમનો બીજો મહત્વનો વિચાર, હેમિંગવે કોડ અથવા કોડ હીરો. એ શું છે?
જુઓ, યુદ્ધ પછી જ્યારે જૂના ધાર્મિક અને સામાજિક મૂલ્યો ભાંગી પડ્યા હતા, ત્યારે હેમિંગવેના પાત્રો એક નવી નૈતિક સંહિતા, એક નવો કોડ શોધવાનો પ્રયાસ કરે છે.
જે કોઈ ભગવાને કે સમાજે નથી બનાવ્યો.
ના, એ વ્યક્તિ પોતાની અંદરથી વિકસાવે છે. એના મૂળમાં શું છે? તો કે વ્યક્તિગત અખંડિતતા, શિસ્ત, કૌશલ્ય અને સૌથી અગત્યનું, અત્યંત દબાણ હેઠળ પણ ગરિમા જાળવી રાખવી.
ગ્રેસ અંડર પ્રેશર, કરેજ ઇઝ ગ્રેસ અંડર પ્રેશર, આ એમનું જ વાક્ય છે ને?
હા, મુશ્કેલીમાં પણ શાંતિ, નિયંત્રણ અને સન્માન જાળવવા. દુનિયા ભલે અસ્તવ્યસ્ત અને અર્થહીન હોય, પણ માણસ પોતાના કાર્યો દ્વારા, પોતાની હસ્તકળા, પછી એ લેખન હોય, માછીમારી હોય, શિકાર હોય કે બુલ ફાઇટિંગ,
કોઈ પણ કૌશલ્ય,
હા, અને મુશ્કેલીઓનો સામનો કરવાની પોતાની રીત દ્વારા સન્માન અને અર્થ પ્રાપ્ત કરી શકે છે. હેમિંગવેના નાયકો જે કોડ હીરો છે, એ બહુ બોલતા નથી. એ પોતાના કાર્યોથી પોતાની ક્ષમતા સાબિત કરે છે, પીડા સહન કરે છે, પણ ફરિયાદ કરતા નથી.
આ બધું એમની કૃતિઓમાં કેવી રીતે દેખાય છે? આપણે ધ સન ઓલ્સો રાઇઝિસ 1926થી શરૂ કરીએ. લોસ્ટ જનરેશનનું બાઇબલ ગણાય છે.
હા, ધ સન ઓલ્સો રાઇઝિસમાં આપણે પેરિસ અને સ્પેનમાં ભટકતા અમેરિકન અને બ્રિટિશ યુવાનોને જોઈએ છીએ. યુદ્ધથી મોહભંગ પામેલા છે, પ્રેમ અને સંબંધોમાં સ્થિરતા નથી.
મુખ્ય પાત્ર જેક બાર્ન્સ એ યુદ્ધમાં થયેલી ઈજાને કારણે નપુંસક છે,
જે શારીરિક અને સાંકેતિક બંને રીતે પેઢીની નપુંસકતા દર્શાવે છે. પણ આ બધી નિરાશાની વચ્ચે બુલ ફાઇટિંગ એક એવી જગ્યા છે જ્યાં પેલો ગ્રેસ અંડર પ્રેશરનો આદર્શ જોવા મળે છે.
બુલ ફાઇટર મૃત્યુનો સામનો કૌશલ્ય અને ગરિમાથી કરે છે.
બરાબર, એ હેમિંગવે માટે એક રૂપક હતું, જીવનની અંધાધૂંધી સામે કેવી રીતે ટકી રહેવું એનું.
અને પછી અ ફેરવેલ ટુ આર્મ્સ 1929, એમાં યુદ્ધ અને પ્રેમની વાત.
જી, અહીં હેમિંગવે પોતાના યુદ્ધ અને પ્રેમના અનુભવોને કાલ્પનિક સ્વરૂપ આપે છે. નાયક ફ્રેડરિક હેનરી યુદ્ધની નિરર્થકતા સમજે છે, પેલું સન્માન ગૌરવ જેવા શબ્દોની પોકળતા પણ.
એના માટે પ્રેમ જ એકમાત્ર આશરો છે.
હા, પણ દુનિયા એટલી ક્રૂર છે કે એ પણ છીનવી લે છે. આ નવલકથા યુદ્ધનું અત્યંત વાસ્તવિક અને કરુણ ચિત્રણ કરે છે, અને એ પણ બતાવે છે કે આખરે વ્યક્તિ એકલી જ હોય છે પોતાની પીડા સાથે.
પાત્રો ટકી રહેવાનો પ્રયાસ કરે છે, પણ અંત અનિવાર્યપણે દુઃખદ છે.
પછી આવી ફોર હુમ ધ બેલ ટોલ્સ 1940, સ્પેનિશ ગૃહયુદ્ધ પર આધારિત. અહીં કંઈક જુદું હતું.
હા, અહીં હેમિંગવે વ્યક્તિગત સંઘર્ષથી થોડા આગળ વધીને સામૂહિક હેતુ માટે બલિદાનની વાત કરે છે. અમેરિકન નાયક રોબર્ટ જોર્ડન ફાસીવાદ સામે લડવા સ્પેનના ગેરિલાઓ સાથે જોડાય છે.
એ જાણે છે કે એનું મિશન જોખમી છે.
હા, કદાચ જીવલેણ પણ એ મોટા હેતુ માટે પોતાની જાતને સમર્પિત કરે છે. શીર્ષક પણ જ્હોન ડનની કવિતામાંથી છે, કોઈ માણસ ટાપુ નથી જે માનવીય જોડાણ અને સહિયારી જવાબદારી પર ભાર મૂકે છે.
પણ પેલો કોડ તો અહીં પણ હશે જ. ચોક્કસ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, મૃત્યુનો નિર્ભયતાથી સામનો, એ બધું તો છે જ.
અને અંતે ધી ઓલ્ડ મેન એન્ડ ધ સી 1952, જેણે એમને નોબેલ પુરસ્કાર અપાવવામાં મોટો ભાગ ભજવ્યો, એમાં જાણે એ પાછા મૂળભૂત વિષયો પર આવી ગયા.
બિલકુલ, વૃદ્ધ ક્યુબન માછીમાર સેન્ટિયાગોની વાર્તા. દિવસો સુધી એક વિશાળ માર્લિન માછલી સાથે સંઘર્ષ કરે છે. એકદમ સરળ પણ અત્યંત ગહન કથા.
માણસની અડગતા, પ્રકૃતિ સામે એનો સંઘર્ષ,
અને હારમાં પણ જીત. સેન્ટિયાગો માછલી પકડે છે, પણ શાર્ક માછલીઓ એને ખાઈ જાય છે. શારીરિક રીતે એ નિષ્ફળ જાય છે, પણ એનો આત્મા એ અજેય રહે છે.
માણસનો નાશ થઈ શકે છે, પણ પરાજય નહીં.
બસ એ જ. આ વાક્ય સેન્ટિયાગોના અને કદાચ હેમિંગવેના પોતાના જીવન દર્શનનો સાર છે. અહીં ગ્રેસ અંડર પ્રેશર એના શિખર પર છે.
આટલી બધી સફળતા, આટલી પ્રસિદ્ધિ, છતાં એમનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું. એમની પેલી જાહેર છબી, સાહસિક શિકારી મજબૂત પુરુષ, અને અંદરની પીડા, હતાશા, મદ્યપાનની સમસ્યાઓ મોટો વિરોધાભાસ હતો.
હા, એ હેમિંગવે મિથ જે હતો એમાં એમનો પોતાનો પણ હાથ હતો, અને મીડિયાએ પણ એને બહુ ચગાવ્યો હતો. પણ એ છબી પાછળ યુદ્ધના જૂના ઘા હતા, સંબંધોમાં નિષ્ફળતા હતી, લેખનનું દબાણ હતું,
અને કદાચ વારસાગત ડિપ્રેશન પણ.
એ પણ શક્ય છે. અને પેલી આફ્રિકામાં થયેલી બે વિમાન દુર્ઘટનાઓ, એણે પણ એમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને બહુ નુકસાન પહોંચાડ્યું. આ બધું મળીને કદાચ એમના દુઃખદ અંત તરફ દોડી ગયો.
એમનો વારસો કેવો રહ્યો એમના સમયમાં, અને પછી વિવેચકોએ એમને કેવી રીતે જોયા છે?
શરૂઆતમાં તો શૈલી માટે જબરદસ્ત પ્રશંસા મળી, પણ પછી ખાસ કરીને 70-80ના દાયકામાં નારીવાદી વિવેચકો આવ્યા. એમણે એમની કૃતિઓમાં સ્ત્રીઓના ચિત્રણ અને પુરુષાર્થના અતિશયોક્તિ ભર્યા મહિમા માટે સખત ટીકા કરી.
એટલે એમની પ્રતિષ્ઠાને થોડી ઠેસ પહોંચી.
હા, એક સમયે એવું થયું હતું.
પણ શું આજે એમના કામનું પુનઃ મૂલ્યાંકન થઈ રહ્યું છે?
ચોક્કસપણે. હવે નવા અભિગમો આવ્યા છે, જેમ કે ટ્રોમા સ્ટડીઝ, એટલે કે આઘાતનો અભ્યાસ. એના દ્વારા જોવામાં આવે છે કે હેમિંગવેનું આઘાતનું નિરૂપણ કેટલું ઊંડું અને એમના સમય કરતાં આગળ હતું.
એમની પેલી ટૂંકી સંયમિત શૈલી
એ વાસ્તવમાં આઘાત પામેલા મનની અભિવ્યક્તિ હતી, જે બધું કહી શકતું નથી, જે ઘણું બધું અંદર દબાવી રાખે છે. આજે પણ એમના વિષયો જુઓ, યુદ્ધ, હિંસા, પ્રેમ, નુકસાન, અર્થની શોધ, આ બધું કેટલું પ્રસ્તુત છે.
અને એમની શૈલીનો પ્રભાવ તો આજે પણ દેખાય જ છે.
અપાર પ્રભાવ. રેમન્ડ કાર્વરથી લઈને હરુકી મુરાકામી સુધીના કેટલાય લેખકો પર એમની છાપ સ્પષ્ટ દેખાય છે. પેલી ઓછું કહીને વધુ કહેવાની કળા એ આજે પણ લેખકોને પ્રેરણા આપે છે.
અને પેલો કોડ હીરો,
હા, જે ચૂપચાપ સહન કરે છે અને પોતાના નિયમો પ્રમાણે જીવે છે, એ આજે પણ ફિલ્મો અને સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે.
એમના કેટલાક વાક્યો તો અમર થઈ ગયા છે. પેલું, દુનિયા દરેકને તોડે છે અને પછી ઘણા તૂટેલી જગ્યાએ મજબૂત બને છે, અ ફેરવેલ ટુ આર્મ્સમાંથી,
જે આઘાત પછીની સ્થિતિસ્થાપકતાની વાત કરે છે, અને પેલું, હિંમત એટલે દબાણ હેઠળ ગરિમા,
કરેજ ઇઝ ગ્રેસ અંડર પ્રેશર,
એ તો એમના આખા નૈતિક દર્શનનો સાર છે.
અને લેખન વિશે પણ એમણે કહ્યું હતું નહીં, કંઈક લોહી વહાવવા જેવું.
લખવામાં કંઈ નથી, તમારે ફક્ત ટાઈપરાઇટર પર બેસીને લોહી વહવાનું છે.
આ વાક્ય ખરેખર એમની લેખન પ્રત્યેની તીવ્રતા અને પ્રામાણિકતા બતાવે છે. એમના માટે લેખન ખાલી શબ્દોની રમત નહોતી.
ના, બિલકુલ નહીં. એક જીવન મરણનો સંઘર્ષ હતો, અને કદાચ એટલે જ એમનું લખાણ આજે પણ આપણને આટલું સ્પર્શે છે, કારણ કે એમાં અનુભવની સચ્ચાઈ છે, ભલે પીડાદાયક હોય.
તો આજની આ સરસ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે કયો વિચાર મૂકી શકાય?
કદાચ આ જ વિચાર કે હેમિંગવેની પેલી દંતકથા જેવી મજબૂત બાહ્ય છબી અને એમની કળા માટે જરૂરી પેલી ઊંડી આંતરિક સંવેદનશીલતા, પેલું ટાઈપરાઇટર પર બેસીને લોહી વહાવવાની ક્ષમતા, આ બંને વચ્ચેનો જે વિરોધાભાસ છે, જે તણાવ છે, એ જ કદાચ એમની મહાનતાનું રહસ્ય છે.
એટલે કે એમની સિદ્ધિ એ હતી કે એમણે પોતાની અંગત પીડા અને આઘાતને કળામાં રૂપાંતરિત કરી દીધા.
હા, અને એ પણ કેવી શક્તિશાળી અને કાલાતીત કળામાં. એમના જીવન અને કવનનો આ તણાલ જ એમને હંમેશા આટલા રસપ્રદ બનાવે છે, નહીં?
સાચી વાત. ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી. હેમિંગવેની ક્રાંતિકારી શૈલી, એમના યાદગાર પાત્રો અને જીવન મૃત્યુઓ અને માનવીય ગરિમા વિશેના એમના ઊંડા વિચારો, એ બધું આપણને આજે પણ વિચારતા કરી મૂકે છે. આ ઊંડાણપૂર્વકની વાતચીત બદલ આપનો આભાર.
અંતિમ ઉદ્ઘોષણા અને સંગીત.
અંતિમ ઉદ્ઘોષણા અને સંગીત. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.